તારીખ 21/12/1992 શ્રી સમયસાર ગાથા 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 61
સમયસાર પરમાદેવ આમ તો જીવ જીવ અધિકાર એક અધિકાર લીધો છે પણ 38 ગાથા સુધી જીવ નો અધિકાર અસ્થિથી છે અને 39-59 ગાથા 30 ગાથાઓ અજીવ તે જીવ નથી એવી રીતે જીવના સ્વરૂપનું જ નાસ્તિથી નિરૂપણ છે 38 ગાથા સુધી જીવના સ્વરૂપનું અસ્થિથી નિરૂપણ છે અને ત્યાર પછી જીવના સ્વરૂપનું અજીવ તે જીવ નથી તેવું નાસ્તિથી નિરૂપણ છે એટલે મથાળું એવી રીતે લીધું છે કે હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતા આચાર્ય આ કથનને સંકોચે છે અથવા સંક્ષેપ કરે છે ઉપસંહાર કરે છે છેલ્લે વેદ જ્ઞાનથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો મોક્ષ માર્ગ પ્રગટ થયો એવા જ્ઞાની પુરુષને સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સ્વરૂપ પરિણતિ થઈ છે તેવા પરિણત થયેલા આ આત્માને એટલે જ્ઞાનીને ધર્માત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે સંચેતન કહો વેદન કહો કે અનુભવન કહો બધું એક અર્થ એને સ્વરૂપનું અનુભવન કેવું હોય છે સ્વરૂપનું વેદન કેવું હોય છે એ બતાવતા એ બતાવનારી આ ગાથા છે ગાથામાં એ વિષય દર્શાવ્યો છે અને એમ કહીને આ અધિકારનો સંક્ષેપ અથવા ઉપસંહાર કર્યો છે એટલે કથનને સમેટે છે આ ગાથાથી પછી બીજો અધિકાર અજીવનો શરૂ કરશે અહમ એકો ખલું શુદ્ધો દંશન નાણ મૈયો સદા અરુવી નવી અથી મજ્જ કિંચી ને અન્નમ પરમાણુ મેતમ પી બધા સાથે બોલશો દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું શુદ્ધ છું દર્શન જ્ઞાનમય છું શું અનુભવ કરે છે જાણે છે એટલે અહીંયા શું અનુભવ કરે છે શું જાણે છે એટલે જાણકારી માત્ર ન લેવી અહીંયા જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે જેને સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે જેને સમ્યક ચારિત્ર પ્રગટ થયું છે ત્રણે પ્રગટ થયા છે માત્ર સમ્યક દર્શન થયું છે એમ પણ ન લેવું ત્રણે સાથે લીધા છે જો કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ છે કોઈ ગુણ સંપૂર્ણ અશુદ્ધ રહે અને સમ્યક દર્શન હોય એવું બનતું નથી સર્વ ગુણો યથાસંભવ શુદ્ધિને પામે ત્યારે મોક્ષ માર્ગ શરૂ થાય છે અને સર્વ ગુણોને નહીં કહેતા મુખ્ય એવા ત્રણ ગુણોથી મોક્ષ માર્ગની દશાને દર્શાવવામાં આવે છે કે સમ્યક દર્શન અને ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે, એમ અનુભવે છે કે ખરેખર હું એક છું. હું એક છું એટલે બીજા કોઈ સાથે મારે કાંઈ સંબંધ નથી. એક છું એમ કહો, અદ્વૈત છું એમ કહો, અભેદ છું એમ કહો, કે અસંગ છું એમ કહો, એકમાંથી તો ઘણા ભાવો નીકળે છે. અધ્યાત્મના તમામ શાસ્ત્રોમાં આત્માના આ વિશેષણને ઠીક ઠીકપણે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હું એક છું એમાં પરમાત્મા પ્રકાશાદી જે ભાવનાના ગ્રંથ છે એમાં તો, અને 12 ભાવનામાં પણ મુકુંદાચાર્યાદીએ એકત્વની ભાવના આવી છે. હું એક છું એટલે મારામાં દ્વૈત નથી, ભેદ નથી. અદ્વૈત છું, અભેદ છું, અને એક છું એટલે બે પણું નથી, બીજા સાથે કાંઈ મારે સંબંધ નથી. અથવા સ્વરૂપથી આ આત્મા અસંગ તત્વ છે. અસંગ તત્વ હોવા છતાં પણ બીજા પદાર્થ સાથે સંગ કરે છે, ઉપયોગે કરીને સંગ કરે છે, પરિણામે કરીને સંગ કરે છે. એ સંગનો જે પ્રસંગ છે એ જીવમાં મલિનતા ઉત્પન્ન કરે છે, એ જીવમાં દુઃખ ઉત્પન્ન કરે છે. અને એક હોવા છતાં અનેકપણામાં, અનેકપણાના ભાવે પરિણમતો એ આત્મા પોતાના એકત્વથી વિપરીત ભાવે પરિણમે છે, સ્વરૂપથી વિપરીત ભાવે પરિણમે છે. જે 72 ગાથામાં લીધું, દુઃખનું દુઃખરૂપ છે, વિપરીત રૂપ છે, અને અશુચિ રૂપ છે, મલિનતા રૂપ છે. એવા 3 પ્રકારના પરિણામ ઉત્પન્ન થાય છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો આત્મા એમ જાણે છે કે ખરેખર હું એક છું. પછી તો એક એક ઉપર શા માટે હું એક છું એનું લોજિક આપશે ટીકાકાર આચાર્ય મહારાજ. તો શા માટે હું એક છું એનો ન્યાય આપશે. હું શુદ્ધ છું. શુદ્ધ છું એટલે મારામાં કોઈ અન્ય દ્રવ્ય ભાવનું મિલાવટ ભેળસેળપણું નથી. અથવા હું શુદ્ધ છું એટલે પવિત્ર છું. શુદ્ધ છું એટલે પવિત્ર છું. અને દર્શન જ્ઞાનમય છું. અને જે ચૈતન્ય છે એના બે વિશેષો છે, એક દર્શન અને એક જ્ઞાન. એવો હું ચૈતન્ય સ્વરૂપી દર્શન અને જ્ઞાનમય છું. વાળો નથી લીધો, જ્ઞાનમય છું એમ લીધું છે. વાળો એટલે કોઈ સંયોગ થાય. ચશ્મા પહેરે એટલે ચશ્મા વાળો, ટોપી પહેરે એટલે ટોપી વાળો, એમ નહીં. પણ એ સ્વભાવથી તન્મય છું. તન્મય પણ હું બતાવવા માટે જ્ઞાન દર્શનમય છું એમ કહે છે. સદા અરૂપી છું. અરૂપી એટલે જેને રૂપ નામ વર્ણ નથી શરીરનો, જેનામાં ગંધ નથી, જેનામાં સ્પર્શ નથી, અને જેનામાં રસ નથી. કાળો ખાટો આદિ જે રસ છે એ પૂદગળના 4 મુખ્ય ગુણો છે. અને એ ગુણોને કારણે પૂદગળને રૂપી પદાર્થ કહેવામાં આવે છે. રૂપી એટલે માત્ર રૂપરંગ છે એમ ન લેવું, ચારે લઈ લેવા. વર્ણ, ગંધ, સ્પર્શ અને રસ એ 4 ગુણ જેનામાં હોય એને રૂપી કહે છે. અને એ 4 ન હોય એ બધાને અરૂપી કહે છે. એક પૂદગળ રૂપી છે અને બાકીના 5 અરૂપી છે. બાકીના 5માં 4 જળ રૂપી છે અને જીવ છે તે પ્રશ્નોત્તર માળાના શરૂઆતમાં એ બધો વિષય સમજાયો છે. કેટલા દ્રવ્યો છે, એ કોણ જળ છે, કોણ ચેતન છે, કોણ રૂપી છે, કોણ અરૂપી છે, એ વગેરે. એમ અહીંયા એ લીધું કે હું સદા રૂપી છું. કાંઈ પણ અન્ય પરગ્રહ પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. શું નિશ્ચય થયો? એકપણે શુદ્ધપણે જ્ઞાન દર્શનપણે પરિણમેલા આત્માને એવો નિશ્ચય છે કે શું આ નિશ્ચય કેવો થયો? અનુભવ જ્ઞાને કરીને ઉત્પન્ન થયેલો આ નિશ્ચય છે. શું આપણે વિચાર કરીને કોઈ નિર્ણય કરીએ એને પણ નિશ્ચય કહેવામાં આવે છે. પણ એ નિશ્ચયમાં રાગની પ્રધાનતા હોવાથી અથવા રાગના આધારે અનાદિથી મિથ્યા દ્રષ્ટિ સંસારી જીવ પરિણમતો હોવાને લીધે રાગના આધારે જે નિર્ણય થાય છે એમાં બળ નથી હોતો, એમાં અડગતા નથી આવતી, એમાં સ્થિરતા નથી આવતી, એમાં દ્રઢતા હોતી નથી. ગમે એટલું માને તો તે કોઈ એમ માને કે મારા નિર્ણયની બહુ દ્રઢતા છે, વાતમાં કાંઈ માલ નથી, એ દ્રઢતા ઓગળી જતા વાર લાગે નહીં. કેમ કે એ રાગના આધારે થયેલો નિર્ણય છે. પણ જે નિર્ણય જ્ઞાનના આધારે થાય છે, અને અહીંયા તો જ્ઞાનમય આત્માનો નિર્ણય જ્ઞાનના આધારે થાય છે, એ પાછો ફરક છે. પરદ્રવ્યનો નિર્ણય નથી થતો. પરદ્રવ્યનો નિર્ણય તો એટલો થાય છે કે આ પર છે, પર છે, અને એની સાથે સંગ પ્રસંગ કરતા મને દુઃખ અને મલિનતા અને વિપરીતતા ઉત્પન્ન થાય છે, એટલો નિર્ણય છે એમાં. કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ એટલે એક પણ પરમાણુ મારું નથી એ નિશ્ચય છે. એક પણ પરમાણુ મારા આત્માનું નથી, હું એનો માલિક નથી, હું એનો સ્વામી નથી, એના ઉપર મારો કોઈ હક નથી, અધિકાર નથી, કાંઈ નથી એમ કહેવું છે. શું કેમ કે એક પરમાણુ એની અનંત શક્તિ લઈને બેઠેલો છે, અને અનંતે અનંત શક્તિ પોતાના ગુણધર્મ પ્રમાણે પરિણમવા માટે સમર્થ છે. એમાં કોઈની અપેક્ષા નથી, કોઈના મદદની જરૂર નથી, અને કોઈનો હસ્તક્ષેપ થઈ શકે એવો અવકાશ નથી એમાં. ગુરુદેવશ્રી પ્રવચન કરતી વખતે એમ કહેતા, ત્યાં વાણી નીકળે છે એના જે પરમાણુ છે એના ઉપર આત્માનો કોઈ અધિકાર નથી. પ્રવચન ચાલે છે એ વાણી ઉપર આ આત્માનો કોઈ અધિકાર નથી. અને સમોસરણમાં જિનેન્દ્ર પરમાત્મા સાક્ષાત દિવ્ય ધ્વનિ સહિત બિરાજમાન હોય ત્યારે એ દિવ્ય ધ્વનિ ઉપર જિનેન્દ્ર દેવનો કોઈ અધિકાર નથી. 372 કે 73 ગાથા છે બંધ અધિકારની, એમાં તો એ લીધું છે કે જેમ કુંભાર ઘડો કરવા માટે અલાયક છે એમ કોઈ પણ જીવ પુદ્ગળ પરમાણુનો એક પણ પર્યાય કરવા માટે અલાયક છે, લાયક જ નથી, યોગ્યતા જ નથી. કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. આ એક વેદ જ્ઞાનનો મુખ્ય પાસો છે કે પરને પર તરીકે જાણવું અને અનાદિથી મારાપણે એકત્વ થયું છે એ છોડી દેવું, તોડી નાખવું, એ વેદ જ્ઞાનનું મુખ્ય કાર્ય છે. આમ તો જગતમાં અન્ય મતમાં પણ મમત્વને દુઃખનું કારણ દર્શાવ્યું છે. ભાઈ કેટલું દુઃખ છે જીવને, કે જેટલી મમતા એટલું દુઃખ, આ બોલવામાં આવે છે ને. કોઈનું નિધન થાય ત્યારે માણસ દુઃખી થાય છે, અને દુઃખી થાય છે ત્યારે ભાઈ કેમ આટલો બધો દુઃખી થાય છે, જેટલી મમતા એટલું દુઃખ, મારાપણું એટલું દુઃખ. એટલું તો અન્ય મતમાં એ વાત પ્રચલિત થઈ છે, લૌકિક રીતે એ વાત પ્રચલિત થઈ છે. પણ લોકમાં કે અન્ય મતમાં ભેદ જ્ઞાનનો વિષય નથી. જૈન દર્શનની એ વિશેષતા છે, એકમાત્ર દિગંબર શાસ્ત્રોની આજ્ઞામાં જ એ વિષય અત્યારે રહ્યો છે, બીજે ક્યાંય એ વિષય રહ્યો નથી. કે જે ભેદ જ્ઞાનથી વાસ્તવિકપણે જીવનું મમત્વ અન્ય દ્રવ્ય પ્રત્યે, અન્ય પદાર્થ પ્રત્યે, અન્ય ભાવ પ્રત્યે છૂટી જાય છે. કેમ કે એ અનુભવ જ્ઞાનનો વિષય છે. ભેદ જ્ઞાન છે તે અનુભવ જ્ઞાનનો વિષય છે. ગાથા અર્થ પૂરો થયો. હવે એની ટીકા કહે છે કે જે અનાદિ મોરૂપ અજ્ઞાન થી ઉન્મત્તપણા ને લીધે અત્યંત પ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુ થી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે મહાભાગ્ય થી સમજી સાવધાન થઈ જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે તે પ્રકારે પોતાના પરમેશ્વર સર્વ સામર્થના ધર્મારા ધરનારા આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને તેમાં તન્મય થઈને આચરણનો અર્થ કર્યો. જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું. પછી પોતાના અનુભવની વાત કરશે, પણ પહેલા અનુભવી જીવે પોતાના ઇતિહાસનો એકરાર કર્યો છે અહીંયા. શું કે હું કેવો હતો? કે અનાદિથી મોરૂપ અજ્ઞાનથી ઉન્મત્ત થઈ ગયેલો હતો. મારામાં ઘણો દર્શનમોહ વ્યાપેલો હતો. દર્શનમોહ વ્યાપેલો એટલે ચારિત્રમો તો હોય જ, અને કદાપી મંદ હોય તો એનો કાંઈ કિંમત નથી. હું અનાદિથી મોહરૂપે અને અજ્ઞાન, કેવું અજ્ઞાન? જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન નહીં, પણ મોહરૂપ અજ્ઞાન લીધું. શું? કે જે જ્ઞાનને લઈને વિપરીતતા ઉત્પન્ન થાય છે. વિપરીત જ્ઞાનને અહીંયા અજ્ઞાન કહે છે. અજ્ઞાન શબ્દના બે અર્થ થાય છે. જ્ઞાનના અભાવને પણ અજ્ઞાન કહેવાય અને એ 12મા ગુણ સ્થાન સુધી લાગુ પડે છે. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થયા પહેલા અને એક વિપરીત જ્ઞાન, વસ્તુના સ્વરૂપને જેમ છે એમ નહીં જાણતા, નહીં અનુભવતા, વિપરીત અનુભવે, અન્યથા અનુભવે, એને પણ અજ્ઞાન કહેવામાં આવે છે. અને એ બધા સંસારી જીવોને ચતુર્થ ગુણ સ્થાન ઉત્પન્ન થયા પહેલા હોય છે. અજ્ઞાન થી ઉન્મત્ત એટલે પાગલ પણ હતું, ગાંડ પણ મારામાં હતું. તેમ ગાંડ પણ લીધું, અહીંયા ઉન્મત્ત પણ લીધું પોતે ને પોતે. આ પોતે એકરાર કરે છે કે હું મારા અહિતમાં રાચતો હતો, ખુશી થતો હતો, ઉત્સાહિત થતો હતો, ઉદ્યમવંત થતો હતો, પુરુષાર્થવંત થતો હતો. જેમ કોઈ પોતાના હાથે પોતાનું જ શિરચ્છેદ કરે, પોતાના હાથે પોતાનું મૃત્યુ કરે, તો એને શું કહેવાય? કે ભાઈ આ ગાન પણ કરે છે, પોતાના હાથે પોતાનું માથું ફોડે છે, પોતાના હાથે પોતાનું ગળું કાપે છે, પોતાના હાથે પોતાના પગ ઉપર કુહાડા મારે છે, તો એ જેમ ગાન પણ કહેવાય. પોતાનું અહિત હિત અહિત નહીં સમજતો હોવાને લીધે એને અહીંયા ઉન્મત્ત કહેવામાં આવે છે. કે ભાન ભૂલેલો પોતે પોતાના હિત અહિત સંબંધી ભાન ભૂલેલો હોવાથી હું અત્યંત અપ્રતિબુદ્ધ હતો. એક વાર તો હું એકદમ અજ્ઞાની હતો, ઘણો અજ્ઞાની હતો, ઘણું અજ્ઞાન મને વ્યાપેલું હતું, તીવ્ર અજ્ઞાની હું હતો. અને એ બધા સંસારી જીવોની દશા એવી હોય છે. પરિભ્રમણ કરતા એવા જીવો આપણે સૌ અનંત વાર નિગોદમાં જઈ આવ્યા છીએ. થોડા અજ્ઞાન થી ગયા છો, અનંતકાળથી પરિભ્રમણ ચાલે છે. અને ત્રસ્ટની પર્યાય તો 2000 સાગર મેક્સિમમ પીરિયડ છે. ઉત્કૃષ્ટ વધુમાં વધુ લાંબો પીરિયડ હોય તો 2000 સાગરનો, જે અનંતકાળમાં કાંઈ નથી. અનંતકાળના કાળના સમુદ્ર પાસે એક આ મોજામાંથી ઓલી ફરફર નથી ઉડતી, ફુવારાની જણ ઉડે છે, પાણીની જણ જેને કહેવાય છે. દરિયા કાંઠે બહુ મોજા ઉડતા હોય તેની જણ આવે કાંઠે બાર, સપાટી ઉપર આટા મારતો હોય તેની જણ નાકમાં આવે ને. આ 2000 સાગર એ કાળના સાગર પાસે એક જણ જેવો છે. એટલો કાળ ત્રસ પર્યાયનો છે. એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની ને અસંઘની, 5 પ્રકારની પર્યાયો થાય. તો સંઘની પંચેન્દ્રિય થાય ત્યારે એ હિત અહિત વિચારી શકે એવી યોગ્યતા એના જ્ઞાનમાં હોય. હોય જ એમ નહીં, હોય તો ત્યાં હોય,
તમને પંચેન્દ્રિય થાય તો ન પણ પોતાના હિતને વિચારી શકે. બાકી અસંગની માંડીને બે ઇન્દ્રિય સુધીની ચારે પર્યાયોમાં તો હિત અહિતનો વિચાર જરા પણ શક્ય નથી, અશક્ય છે. કેમ કે વિચાર મન નથી, વિચાર શક્તિ નથી એની પાસે, અને વાણી નથી હોતી કે જેથી એ પ્રશ્ન પૂછી શકે. વિચાર અને વાણી બંનેનો યોગ સંઘની પંચેન્દ્રિયમાં છે. એ ચારે ગતિમાં સંઘની પંચેન્દ્રિય થાય છે, પણ ત્રણ ગતિ તો માઠી ગતિ છે. એક મનુષ્ય ગતિમાં વધારેમાં વધારે હિત હિતનો વિચાર કરવાનો સ્કોપ હોય છે. અહીંયા મનુષ્યની વાત છે. કોઈ એક જ્ઞાની થનાર જીવ પહેલા પોતાના ભૂતકાળને સ્વીકારે છે અહીંયા કે હું અનાદિથી ઘણો અજ્ઞાની હતો. અત્યંત અપ્રતિબુદ્ધ એટલે અત્યંત એટલે ઘણો, અને અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. હું ઘણો અજ્ઞાની હતો, થોડો અજ્ઞાની નહોતો પણ ઘણો અજ્ઞાની હતો. અનેક પ્રકારના અનંત અપરાધો મેં કરેલા છે અને એના ફળ મેં માઠી ગતિમાં નરકની ગોદાદીના ભોગવેલા છે. હવે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જો પેલા નિમિત્તનો સ્વીકાર કર્યો છે. આચાર્ય મહારાજે એક વાત અહીંયા ગૌણ કરી છે, અથવા બહાર ઉપસાવીને નથી આવી, એમ રહી જઈ છે કે વિરક્ત ગુરુ પાસે ગયો કોણ, કે પોતાની પાત્રતા વશ એ ગુરુને ઓળખ્યો ને સમજી શક્યો તે ગયો. કોણ ગયો? પોતે એકરાર કરે છે ને, પોતે એકરાર કરે છે એટલે પોતે મારી પાત્રતાથી હું ગયો એમ નથી કહેતા. શું? પોતાની પાત્રતાને છુપાવે છે. આ તો આપણે સમજવા માટે શું લેવું, કેમ કે આ સમય સાર પરમાગમ છે. એક ઉત્કૃષ્ટ પાત્રને પોતાના લક્ષમાં રાખીને આચાર્ય મહારાજે સંબોધન કરેલું શાસ્ત્ર છે, કે જે ઉત્કૃષ્ટ પાત્ર હોવાથી શ્રી ગુરુના વચનને અંગીકાર કરીને ધર્માત્મા બની જાય છે. ત્યારે ગમે તે જીવ ગમે ત્યારે ધર્માત્મા બની જાય એવું નથી બનતું. પ્રથમ એને પાત્રતા પ્રગટે છે, પાત્રતા પ્રગટ્યા પછી એમાં એ પાત્રતા વૃદ્ધિગત થાય છે. જઘન્ય પાત્રમાંથી મધ્યમ પાત્રતામાં આવે છે, મધ્યમ પાત્રતામાંથી ઉત્કૃષ્ટ પાત્રતામાં આવે છે, પછી એ જ્ઞાની થઈ શકે છે. એ પહેલા સીધો કોઈ જ્ઞાની થાય એમ ન બની શકે. હા, એમાં કોઈને થોડો કાળ લાગે, કોઈને વધારે કાળ લાગે એ બીજો મુદ્દો છે, પણ આ પ્રકારનો ક્રમ પડ્યા વિના રહે નહીં. પણ પોતે અહીંયા પોતાનો એકરાર કરે છે જ્ઞાની, એટલે પાત્રતાની વાત પોતે નથી ગણાવતા. પણ એ સમજવા યોગ્ય છે, આપણે જેને શાસ્ત્ર સમજવું છે એ વાતને એ વાત સમજવી જોઈએ. હું ઘણો અજ્ઞાની હતો અને વિરક્ત ગુરુથી નિરંતર મને સમજાવવામાં આવ્યો. વિરક્ત એટલે જેને રક્ત એટલે રસ નથી, રાગ રસ જેને નથી એને વિરક્ત કહેવાય. શું? જેને રાગ રસ નથી તે વિરક્ત છે. રક્તપણું એટલે રસથી તલ્લીન થાય, જે રસ વડે તલ્લીન થાય તે રક્ત જીવ છે. અને જેનો પંચેન્દ્રિયના વિષય કષાયનો રસ ઉડી ગયો આત્મજ્ઞાનને કારણે, સ્વરૂપ સુખને કારણે, આત્મરસને કારણે, તેને વિરક્ત ગુરુ કહેવામાં આવે છે. મુખ્યપણે ગુરુનું ગુણસ્થાન છઠ્ઠું અને સાધમું છે. ભાવલિંગી નિર્ગ્રંથ નગ્ન દિગંબર મુનિ છે, એનું છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે. અંતર બાહ્ય જેને તિલતુષ પરિગ્રહ નથી તેવા ગુરુને ગુરુ કહેવામાં આવે છે, અને એ મુખ્ય એમનું ગુણસ્થાન ગુરુપદનું છે. ચતુર્થ ગુણસ્થાને પંચમ ગુણસ્થાને ગુરુપદ લાગુ પડતું નથી. પછી એથી નીચેના પહેલા ગુણસ્થાને ગમે તેટલી વિદવત્તા હોય તો પણ ગુરુપદ લાગુ પડતો નથી. પણ ચતુર્થ અને પંચમ ગુણ સ્થાન વર્તી મહાત્માઓ જેમણે પોતાના શુદ્ધાત્માનો અનુભવ કર્યો છે અને એ અનુભવ કરવાનો ઉપાય મુક્તિનો ઉપાય છે, મોક્ષનો ઉપાય છે, એ પોતે જાણ્યો અને અનુભવેલો હોવાથી તેઓ માત્ર દર્શાવી શકે છે કે ભાઈ આ રીત છે, આ કાર્ય પદ્ધતિ છે. અને જ્યારે એવી રીતે દર્શાવવાનો એને પ્રસંગ હોય તો એની પાસેથી કોઈ પણ જીવ સાંભળીને જ્ઞાની થઈ શકતા હોવાથી એવી એને દેશના લબ્ધિ છે. એવા જ્ઞાની પુરુષને નીચેના ગુણ સ્થાને પણ દેશના લબ્ધિ હોવાથી એ દેશના લબ્ધિ પામીને કોઈ બીજો જીવ પણ જ્ઞાની થાય તો એને ગુરુ તુલ્ય અને પરમાત્મા તુલ્ય બહુમાન આપે છે. જોકે જ્ઞાની પોતાનું બાહ્યમાં મહાત્મ થાય અને મહિમા થાય એ જરા પણ ઈચ્છતા નથી. એમને એ પ્રીતિકર અને રુચિકર હોતું નથી, થતું નથી. કેમ કે પોતે જાણે છે કે મારે હજી ઘણું કામ બાકી છે અને મારે હું દશા સુધી બધું એમ જ લાગે છે કે મારે ઘણું બાકી છે. તો વચનામૃતમાં પૂજ્યબેન શ્રી વાત લીધી છે. એટલે પોતે તો બાહ્ય મહાત્મને જરા પણ ઈચ્છતા નથી કે એમને પ્રિય પણ એ લાગતું નથી અને બાહ્ય મહાત્મ દેખાય એનો અણગમો એમને આવી જાય છે કે આવું દેખાવું જોઈએ નહીં. જગતનો પ્રાણી પોતાની મોટાઈ અને માન દેખાય તે ઈચ્છે છે અજ્ઞાન દશાને લીધે, એટલે પોતાના અહિતમાં રાખે છે, અહિતનો પ્રયત્ન કરે છે. જ્ઞાની પોતાની મોટાઈ દેખાય ત્યારે એને અણગમો થાય છે કે આમ નહીં થવું જોઈએ. સત્તા મળે છે, શ્રીમંતાઈ મળે છે ત્યારે પછી આ પ્રોટોકોલ શરૂ થાય છે ને બધા, એના કે આ માર્ગમાં એ નથી, એ ઈચ્છતા જ નથી. એ દેખાવને જ એ ઈચ્છતા નથી. એ દેખાવનો અણગમો સહજપણે અંતરથી ઉત્પન્ન થઈ આવે છે કે નહીં નહીં આમ નહીં થવું જોઈએ, આવો દેખાવ નહીં થવો જોઈએ, આવો દેખાવ નહીં. એટલે આ વિરક્ત ગુરુ એટલે જા શકે એને સૌથી મોટો કસાય તો માન છે મનુષ્યપાળાને. પછી દેવમાં તો લોભ છે, નારકીમાં ક્રોધ છે અને તિર્યંશમાં માયાનો કસાય મુખ્ય છે, પણ અહીંયા માનનો છે. એ માનમાં ગુરુને રસ નથી એમ કે છે, એ વિરક્ત ગુરુ છે, શું એમાં એને રસ નથી. માનથી માણસ મોંઘો દેખાય છે અને માન ન રાખે તે સસ્તો દેખાય છે. તો સસ્તામાં ખપવું પસંદ કરે છે અને ભાઈ ઠીક જ્ઞાની સસ્તામાં ખપવું પસંદ કરે છે એને એ દેખાવ થાય એ વાત ગમતી નથી એમને. એ બહુ સરસ વાત છે. શ્રીમદજી તો એ પોતાના માટે બહુ લે છે. આડંબરનો તો ગમતો કોઈ લગ્નનો પ્રસંગ છે, પત્રાંક 554 છે, 28મા વર્ષમાં. સુભાગભાઈ એમ લખે છે તમે જરાક વહેલા આવો લગ્ન પ્રસંગમાં, તમારા સલાહ પ્રમાણે બધું કામ થાય ત્યારે ના પડે છે, આમાં મારી સલાહની જરૂર નથી. રેવા શંકરભાઈ આવે છે લગ્ન પ્રસંગમાં, જેમ તમારું ને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે બેસે તે પ્રમાણે કરવામાં મને અડચણ નથી. રેવા શંકરભાઈ તમે બધી વ્યવસ્થા વિચારી લેજો, કુટુંબના લગ્ન છે. શ્રીમદજીના પોતાના અને સૌભાગભાઈને કામ આવે. આટલો લક્ષ્ય રાખવાનો છે, મારી સૂચના આટલી છે કે બાહ્ય આડંબર એવો કઈ છું અને લગ્ન ની અંદર બાહ્ય આડંબર ઘણો હોય છે, મોટાઈ દેખાડવાનો પ્રસંગ હોય છે, એ ઈચ્છો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થ ને રેવાશંકરભાઈ ને એ ભલામણ અમે આપીએ છીએ અને તમને પણ એ જ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગ ને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં, અમે તો આ લગ્ન પ્રસંગમાં નહીં બધા જ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે ક્યાં આડંબર કરવો દ્રવ્ય વ્યય વ્યય અર્થે નહીં, પૈસા ખર્ચાય છે એટલા માટે નહીં કે આડંબર વધારીએ તો ખર્ચ વધે, એટલા માટે હું નથી કહેતો કે ખર્ચો વધારે થઈ જશે લગ્નમાં, પણ પરમાર્થ છે પણ આત્માના કલ્યાણનું મુખ્ય રાખીને આટલી વાત છે. પછી કહે છે કે તમે અહીંયા જરા દેખાવ કરો લગ્નમાં, તો અમે છીએ એના કરતા વધારે સારા દેખાય એમ જ વાત છે ને, એ તો કલ્પિત વાત થઈ છે એના ઉપર લખે છે. અમારું કલ્પિત મહાત્મ્ય ક્યાંય દેખાય એમ કરવું કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. આટલું વાક્ય નહીં ઠીક કરી બધું શીખવા જેવું છે, વ્યવહારમાં પણ જ્ઞાનીઓની વાત શીખવા જેવું શીખવા જેવું. અમારું કલ્પિત મહાત્મા ક્યાંય પણ દેખાય એવું તમારે કરવું નહીં, કોઈની પાસે કરાવવું નહીં કે એને અનુમોદવું નહીં, કેમ કે અમને એ અપ્રિય છે. એવું કાંઈ થાય તે બધું અમને અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ કરી અપાય પરમાર્થ સચવાયને, સરસ શું નાખે છે પરમાર્થ છોડીને નહીં, અમે બધાને સંતોષ આપવા માંગીએ છીએ પણ પરમાર્થ સાચવે નહીં, પરમાર્થ ન સચવાય ત્યાં અમે સંતોષ આપી શકીએ એવું નથી. કોઈ પણ જીવને પરમાર્થ છોડીને નહીં, અમે બધાને સંતોષ આપવા માંગીએ છીએ પણ પરમાર્થ સાચવે નહીં, પરમાર્થ ન સચવાય ત્યાં અમે સંતોષ આપી શકીએ એવું નથી. તો કોઈ પણ જીવને સંતોષ પરમાર્થ સચવાઈને કરી અપાય તો તેમ કરવામાં અમારી ઈચ્છા છે, આટલી પોતાની સામાન્ય ઈચ્છા છે. એનો નિર્દેશ સુભાષભાઈને પત્રમાં કર્યો છે. કેટલું કેટલું સમજવાનું હોય છે એ તો બહુ જોરથી નિષેધ કરતા, બહુ જોર છે. અને એમની કોઈ ચેષ્ટામાં ક્યારે પણ કોઈએ માયા આડંબર જોયો નથી. ગુરુદેવ શ્રી પ્રત્યે અત્યંત અત્યંત ભક્તિ હોવા છતાં એ ભક્તિ નો આડંબર પણ એમણે ક્યાંય કર્યો નથી. આ તો ખાનગી પત્ર વાતો લખતા હતા, બાકી વાતો હૃદયમાં રહી હતી. એમને શું કહ્યું અહીંયા કે વિરક્ત ગુરુ થી નિરંતર સમજાવવામાં આવતા, એટલે જે વિરક્ત ગુરુ છે એને ઓળખા છે અને એ ઓળખાણ પાત્રતા સિવાય કોઈને હોઈ શકતી નથી, કેમ કે બહારનો ચતુર્થ ગુણ સ્થાનના વેશનો તો કોઈ નિયમ જ નથી. અને ત્યાગીનો જે વેશ છે એમાં બધા જ જ્ઞાની હોય, આત્મજ્ઞાની હોય, એ કોઈ વાત સંભવિત નથી. એટલે ઓળખાણ વગર એ વાત કોઈ કામમાં આવતી નથી. વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા હોય, નિરંતર શબ્દમાં શું 24 કલાક ગુરુ એને સમજાવવા બેસતા હશે તો એ પ્રશ્ન નથી. ગુરુને પણ પોતાના જ્ઞાન ધ્યાનમાં રહેવાનું મુખ્યપણે હોય છે. અને પાત્ર જીવ જો સમીપ આવે તો જે રાગાંશ રહી ગયો છે, પોતાને હજી જે રાગ રહ્યો છે, એ રાગનો પ્રયોગ પાત્ર જીવને મોક્ષ માર્ગ દર્શાવવામાં થાય છે. પણ પાત્ર જીવ પ્રત્યે જે શ્રી ગુરુની અમી દ્રષ્ટિ હોય છે એને અમી દ્રષ્ટિ કહેવાય છે, કારણ કે અમર અજર અમર થઈ જશે. પાત્ર જીવ છે એ અજર અમર થઈ જશે, એને કૃપા દ્રષ્ટિ પણ કહે છે, એને અમી દ્રષ્ટિ પણ કહે છે. અને એ જે દ્રષ્ટિથી અને જે પોતાની યોગ્યતાથી જે ભાવથી ભાવશ્રુત ભાવથી શ્રુત કરે છે, ભાવથી શ્રવણ કરે છે,
તેની અસર નિરંતર રહેતી હોવાને લીધે જાણે કે શ્રી ગુરુ મને નિરંતર સમજાવી રહ્યા છે એમ છે, એમ નિરંતર લાગુ પડે છે. આમ બારમા દ્રવ્યને ભાવે લાગુ પડે છે. દ્રવ્ય તો એનો મર્યાદિત પીરિયડ હોય છે, કે જેટલો સત્સંગનો યોગ હોય એટલું એને સમજાવે, એની પાત્રતા હોય એટલું એ સમજે, એને જરૂર હોય એટલું શ્રી ગુરુ એને એટલી દવાને એટલો ડોઝ આપે, પણ એને એવી રીતે ગ્રહણ કરે છે, એવી રીતે ગ્રહણ કરે છે કે એ વાત એને ખસતી કે શ્રી ગુરુની વાતને શિરોધારી કરે છે અને હૃદયમાં એને બહુમાનથી સ્થાપિત કરે છે, એને આત્મસાત કરે છે અને એ પોતે પણ જ્ઞાની થઈ જાય છે એમ અહીંયા કહેવા માગે છે. એ જીવ પણ જ્ઞાની થઈ જાય છે, એના જન્મ મરણની અનંતતાનો છેડો ફાટી જાય છે, અનંતતાનું બીજ બળી જાય છે. એકવાર જેને સ્વાનુભવ થાય એને અનંત જન્મ મરણ હોય શકે નહીં, થઈ શકે નહીં એવી એક વસ્તુ વ્યવસ્થા છે. એમ શ્રી વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે એટલે યથાર્થ પ્રકારે, કોઈનો અર્થ અહીંયા શું લેવો, યથાર્થ પ્રકારે, ગમે તે પ્રકારે એમ ન લેવો, એનો જે યથાર્થ પ્રકાર છે તે જ યથાર્થ પ્રકારે અને એવો પ્રકાર જે મુમુક્ષુ આત્મામાં ઉત્પન્ન થાય તેને અહીંયા મહાભાગ્ય ગણવામાં આવ્યો છે. કે જેનો સંસારનો અભાવ થઈ ગયો છે ભક્ષાળી ન ગણવો તો શું ગણવો એમ કહે છે. જે કોઈ પ્રકારે મહાભાગ્ય થી સમજી, એ સમજે એનું મહાભાગ્ય છે. શું? જે કોઈ સમજે છે એનું મહાભાગ્ય છે. અને એવા શ્રી ગુરુ મળવા છતાં જે નથી સમજતા એના કમ ભાગ્યનો અફસોસ શું કરવો, કે એના જેટલો બીજો કોઈ અફસોસ પણ નથી. એટલે અહીંયા એને મહાભાગ્ય શબ્દ વાપર્યો છે. કાંસમાં અર્થ કર્યો છે કોઈ પ્રકારમાં મહાભાગ્ય સમજીને. એમાં એમ કહેવું છે કે જગતમાં આ જે પરમ સત્ય છે આ તો એક પરમ સત્ય છે ને આ એક જ જગ્યાએ છે. આખા જગતમાં વિશ્વમાં અંધકાર વ્યાપેલો છે. શું? અજ્ઞાનનો અંધકાર, મિથ્યાત્મનો અંધકાર વ્યાપેલો છે અને એક આ જગ્યાએ સમજણમાં એક દીવડી બળતી હતી એનો પ્રકાશ ફેલાણો, એ થોડી થોડી જગ્યાએ ફેલાણો, જેને એ પ્રકાશ મળ્યો એ મહાભાગ્ય ગણી ગયો. કેમ કે પ્રકાશ થોડો છે, આવડું મોટો જગત, એમાં એક નાનું એવું ગામ, એમાં એક નાનું એવું આશ્રમ, એમાં એકાદ બે જ્ઞાની હોય, પ્રકાશ કેટલો થાય, જ્ઞાનનો પ્રકાશ કેટલો થાય, થોડો થાય, એમાં જે જીવ આવી ગયા એ પ્રકાશમાં એ બધાને મહાભાગ્યશાળી ગણવામાં આવે. અનંતવાર જેવા અને ગુરુદેવ જેવા મહાજ્ઞાનીઓ પણ અનંતવાર મળ્યા, એટલે ત્યાં સુધી કઈ મહાભાગ્ય ન બન્યું. કેમ કે એ બધું પૂર્વાનુપૂર્વ થાય છે, સમજે ત્યારે કોઈ અપૂર્વતા પ્રગટે છે અને એ અપૂર્વતા અહીંયા પ્રગટાવવાની વાત છે. સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે સમજી, સમજો એનું લક્ષણ શું, કે સાવધાન થઈને. આ સમજણનું એક જ્ઞાનનું એક લક્ષણ લીધું છે. શું? સાવધાન થવું તે આમાં લીધું છે કે નહીં? સાવધાન થવું તે જ્ઞાનનું લક્ષણ લીધું છે. સાવધાન થવું તે સાવધાન થવું એમ કહો
નિજ સ્વરૂપ ને વિશે અને નિજ હિત ને વિશે જાગૃત થવું એમ કહો, એને અહીંયા સમજણ કહેવામાં આવે છે. દ્રષ્ટાંત પણ બહુ સરસ લીધું છે, આને લેવાનું ને ઘણું કરીને લેવાઈ ગયું હશે પણ છતાં પાટું કરશે. જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરીને યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, શું પ્રેક્ટિકલ દ્રષ્ટાંત લીધો છે. એક માણસ ને સોનાનો દાગીનો હતો, કિંમતી વિરાજડે સોનાનો દાગીનો બહુ કિંમતી હોય, ક્યાંક મુકાઈ ગયો છે એવો ભ્રમ થાય, લડતો નથી, હોય એની મુઠ્ઠીમાં ગોતે ક્યાં, બીજે કબાટ માં ગોતે, બારે માં મૂકે, બાથરૂમ માં ગોતે, ગોટા કરે, મળે નહીં એટલે ચિંતિત થઈ જાય. એમાં હતી તો મુઠ્ઠી ઉપર ધ્યાન જાય, ચીત પણ એના કબજામાં છે, પછી સાવધાન થવાની શું જરૂર છે? જો ચીજ પોતાના કબજામાં છે એમ નજરે પ્રત્યક્ષ દેખાય છે પછી સાવધાન થવાની શું જરૂર છે? જરૂર સમયનો સવાલ નથી આયા. કુદરતની પરિસ્થિતિ એ છે કે પહેલા જે ભૂલી ગયો હતો એ ભૂલી ગયો હતો એનું સીધું અહીંયા સ્મરણ થયું કે મારા હાથમાં છે, ત્યારે સાવધાની આવ્યા વિના ઊંડો મર્મ છે આની અંદર. ગર્ભિત અર્થ એનો બહુ સારો છે, ગર્ભિત અર્થ છે ને એ બહુ સારો છે એનો, કે હું અનાદિથી મારી આવી ચીજ ને ભૂલી ગયો હતો, મારા પરમાત્મા ને પરમેશ્વર ને હું ભૂલ્યો હતો, હવે ક્યારે ન ભૂલો, શું સાવધાન થવાનું કારણ એ છે કે છે તો હું પોતે જ પરમાત્મા, પણ ભૂલી જવાય તો અનંત દુઃખ ઉત્પન્ન થાય, ભૂલી જવાય તો નિવૃત્તિનો પ્રકાર પ્રથમ સમય દર્શન માં ઉત્પન્ન થઈ જાય છે. ભલે કબજામાં છે તો દ્રષ્ટિના કબજામાં આત્મા આવ્યો તો પણ જ્ઞાનમાં સાવધાની આવ્યા વિના ચલીએ નહીં. આ જેમ સોના ઉપર સાવધાની આવે, દાગીના ઉપર સાવધાની આવે છે, બહુ કુદરતી આવી જાય, એનું કારણ પેલા ભૂલી ગયો તો એ છે. સમજીને સાવધાન થઈને એટલે અહીંયા એમ લેવું કે જેને આત્મજ્ઞાન થાય છે તેને સ્વરૂપ સાવધાની ઉત્પન્ન થયા વગર રહેતી નથી, અથવા સ્વરૂપ સાવધાની કહો કે આત્મજાગૃતિ કહો, આત્માની જાગૃતિ કહો, એ એવી ચીજ છે કે જે બળ ઉત્પન્ન કરે છે, પુરુષાર્થ ને ઉત્પન્ન કરનાર છે, અને એ સાવધાનીમાં કારણે એ વખતે એકાગ્ર થવાનો એક પ્રયત્ન થાય છે. સાવધાનીને કારણે એના ઉપર કોન્સન્ટ્રેટ થવાય છે, એકાગ્ર થવાનો એક પ્રયત્ન થાય છે, અને જ્યાં એક વિષયમાં એકાગ્ર થાઓ ત્યાં આખા જગતનું વિસ્મરણ થવાનો પણ પ્રસંગ ઉત્પન્ન થઈ જાય છે, બધી લાઈન કપાઈ જાય. ત્યાં જીવ સ્વરૂપમાં સાવધાન થાય એટલે દુનિયા સાથેના બધા છેડા એના બંધ થઈ જાય, બધી લાઈન ડિસ્કનેક્ટ થઈ જાય, ત્યારે સ્વરૂપમાં સાવધાન થાય. આવી એક અલૌકિક અને અપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થાય છે. મહાભાગ્ય સમજી સાવધાન થઈ જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરીને યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાય. એની મુઠ્ઠી વળેલી ને વળેલી હોય તો વધારે મજબૂત થઈ જાય, ખુલ્લી હોય તો વળી જાય, એક વાર જોવે ને વાળી દે, અને જો વળેલી હોય તો વધારે મજબૂત કરી દે. સાવધાનીમાં એ પ્રકાર થઈ જાય કે હવે મને આ ચીજને ભૂલવી જોઈએ. પોત પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો. જેનામાં પરમ ઐશ્વર્ય છે, જેનામાં અનંત ઐશ્વર્ય છે, પરમ એટલે તેથી આગળ કોઈ નથી પછી હવે, એવું સર્વોત્કૃષ્ટ સર્વ સામર્થ જેનામાં છે એવા પરમ તત્વને, પરમેશ્વર તત્વને પોતે ભૂલી ગયો હતો. પોતે જ પોતાના પરમેશ્વર તત્વને ભૂલી ગયો હતો. તેને જાણીને પેલા એનું જ્ઞાન થાય છે, પછી એનું શ્રદ્ધા નહીં દીધું. અહીંયા પણ જ્ઞાન પછી શ્રદ્ધા નહીં દીધું, કયું જાણવું થાય છે. અને જાણે એના એનામાં શ્રદ્ધા કરે કે ન જાણે એનામાં શ્રદ્ધા કરે, એ કેવી રીતે બને? એ કોઈ બની શકે નહીં. પછી ભલે તત્કાળ શ્રદ્ધા કરે, પણ જાણવા પૂર્વક શ્રદ્ધા થાય, એક વસ્તુ વ્યવસ્થા છે. તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને, તેમાં લીન થઈને, તન્મય થઈને, જે સમ્યક પ્રકારે એટલે આત્માભિમુખ થઈને, આત્માને સન્મુખ થઈને, સમ્યક શબ્દ વધારે લીધો પાછો, આત્માને જાણ્યો, આત્માને શ્રદ્ધો, આત્માના લીન થયો, પણ સમ્યક પ્રકારે, આ શબ્દ મૂકવાનું કારણ છે કે અન્ય મતમાં પણ આત્મધ્યાન, આત્મજ્ઞાન એ બધી વાતો ચાલી છે, પણ ત્યાં સમ્યકતા નથી ચાલી. હા, આત્માને અભિમુખ થવું અને કઈ રીતે અભિમુખ થવું એ વિષય ત્યાં નથી. શબ્દ વાપરે છે, રીતની વિધિની વિધિનો વિષય નથી ક્યાંય. આટલા તરીકે ભગવદ્ ગીતા તો એમનો મોટો ગ્રંથ ગણાય છે. આમ તો શ્લોક તો 700 છે, લગભગ 700 આશરે શ્લોક છે, 18 અધ્યાય છે એના, 18 અધ્યાયમાં 700 શ્લોકમાં વહેંચાયેલો ગ્રંથ છે. બબ્બે લીટીને અનુષ્ટુપ છંદ જેવા દોરા છે સંસ્કૃતમાં. અધ્યાત્મનો વિષય ઉપનિષદોનો નિચોડ કરીને એમાં લીધો હોય એવો પ્રસાંખ્ય આદિને એનો વિશેષ વિષય લીધો છે, પણ વિધિનો વિષય ક્યાંય નથી, ક્યાંય વિધિનો વિષય નથી. એ બરાબર સંશોધન કરેલી છે કે વિધિનો વિષય ક્યાંય નથી. હવે માથું આત્મા આવે, આત્મા અછેદ્ય હોય એમ દાયો એમ અકલી દિયો શોષે એ વચ્ચે, હં છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં, પરાર શકાય નહીં, સુકવી શકાય નહીં, હં આવો આત્મા છે, કુટસ્થ છે, અપરિણામી છે, જ્ઞાન સ્વરૂપી છે, બધું આવે, પણ કેમ એની વિધિ, અનુભવની વિધિ એ વિષય નથી મળતો, એવી વાત છે. એનો અર્થ શું છે કે આત્મા સમજવો એ થોડોક સહેલો છે, પણ વિધિ સમજવી એટલી સહેલી નથી. શું જૈન દર્શનમાં કહેલો આત્મા સમજવો સહેલો છે, આત્મા ધ્રુવ છે, ત્રિકાળી છે, કુટસ્થ છે, અપરિણામી છે, વિનાયક સ્વભાવી પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, એ બધું સમજવું સહેલું છે, વિધિ સમજવી સહેલી નથી. એટલે ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ આ સમય સાર શાસ્ત્રમાં એને વિધિને આત્મનઃ તત્વ કહ્યું છે. આત્મા તો એક તત્વ છે, પણ વિધિ છે એ તત્વનું તત્વ કહ્યું છે. આત્મનઃ તત્વ બે જગ્યાએ શબ્દનો પ્રયોગ કર્યો છે, 240 246 કલશમાં. ગુરુદેવ કહેતા 12 અંગનો સાર આ છે, 12 અંગનો સાર આ ચીજ છે, અને 12 અંગમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ વિષય હોય તો આ ચીજ છે. એ વિષય બહુ પાત્રતા હોય ત્યારે આત્માર્થી જીવને સમજાય છે, અને જ્યારે એને સમજાય છે ત્યારે એનો છૂટકો થઈ જાય છે, ત્યારે એનો છૂટકો થયા વગર એ નહીં પછી. અને એ તક અત્યારે આવી ગઈ છે ગુરુદેવના પ્રતાપથી, એ તક આ મનુષ્ય પણ અને આ પરમ સત્ય બે વસ્તુ સામે આવી ગઈ છે. એ તકનો પોતે લાભ કેટલો લેવો એ પોતાની દરકાર ઉપર, પોતાની કાળજી ઉપર અને પોતાના મૂલ્યાંકન ઉપર આધારિત છે કે એનું મૂલ્ય પોતે કેટલું આપે છે.
સમ્યક પ્રકારે એક આત્મારામ થયો કે હું એવો અનુભવ કરું છું. સમ્યક પ્રકારે એટલે આત્માભિમુખ થઈને અંતર્મુખ થઈને બે વાત લેવી, સ્વસન્મુખ થઈને બધા એક અર્થમાં છે. એક આત્મા રામ થયો, આત્મામય થઈ ગયો, જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રત્યા શુદ્ધોપયોગ જ્યાં પ્રગટ થયો ત્યાં એ જીવ આત્મા રામ થયો. 143મી ગાથામાં તો એ પરમાત્મા થયો એમ પણ અમૃતચંદ્રાચાર્ય કહી દેશે કે પરમાત્મા થયો છે. આત્મારામ થયો નહીં પણ પરમાત્મા થયો. કેમ કે હું પરમાત્મા છું એવો ત્યાં સાક્ષાત્કાર થાય છે, એવો ત્યાં પ્રત્યક્ષ અનુભવ થાય છે. પોતાના પરમાત્મ પદનો પરમાત્મ પદ સ્વરૂપે પ્રત્યક્ષ અનુભવ સાક્ષાત અનુભવ થતો હોવાથી એ પરમાત્મા થયો એમ કહેવામાં આવે છે. 680માં કહ્યું કે નહીં શ્રીમદજી, અમે આ કાળના 25મા તીર્થંકર છીએ. તાકાત છે કોઈ નહીં કે રાડ નાખે આખું જગત. હા, 25મા તીર્થંકર ની વાત આવે તો આખો જૈન સંપ્રદાય બળવો કરે એની સામે, કરે કે નહીં? 25મા ની વાત કરો છો? આવા વીર પુરુષો હતા એ કૃપાલ દેવી, બધા વીર પુરુષો કહેવાય. એને ઘોષણા કરી કે છું હું 24 ભલે થઈ ગયા, હું 25મો અત્યારે બેઠો છું. કે કોણ કહી શકે સાચી વાત છે? એ કોઈ સાધારણ જે બોલી શકે નહીં. હું તીર્થંકર થવાનો છું કે હું તીર્થંકર છું એ કોઈ સાધારણ પ્રાણી બોલી શકે? આ સ્થિતિમાં પણ એટલી માનતા હોય છે. અને આ કાળના અમે બીજા શ્રીરામ છીએ. પાત્ર અને મુમુક્ષુ જીવો માટે તો કલ્પવૃક્ષ જ છીએ. કેવી કેવી રૂપમાં આપે છે પછી ખુલાસો કર્યો છે. આ કઈ પરમાત્માપણા ને અભિમાનથી નથી લેતો. અનુભવ તો પરમાત્મા સ્વરૂપે થયો છે પણ કઈ પરમાત્માપણા ના અભિમાનથી આ કઈ વાત લખી નથી. પણ બીજા જીવોને દુઃખી થતા જોઈને, ધર્મના માર્ગે પણ અધર્મને પામતા જોઈને, ધર્મના રસ્તે આવેલાને પણ અધર્મને પામતા જોઈને કરુણાથી અમારું હૃદય રડી ઉઠ્યું છે. અને એ હૃદય રડી ઉઠ્યું એમાંથી આ પુકાર નીકળ્યો છે એમ કરીને લીધું છે. એટલે પરમ કારુણ્ય વૃત્તિ જેને કહેવામાં આવે છે, એ પરમ કારુણ્ય વૃત્તિમાંથી ઉદ્ભવેલા એ વચનામૃત છે. અને જેને જીલા એનો છૂટકો થઈ ગયો એના જેવી એ વાત છે. એ સમ્યક પ્રકારે એક આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું કે હવે શું કહેશે કે અનુભવ તો નિર્વિકલ્પ છે. આમ વિચારીએ તો અનુભવ તો નિર્વિકલ્પ તો છે એટલું નહીં, પણ એ વિકલ્પાતીત અને મનાતીત છે. તો એ વચનાતીત છે એ કહેવાની જરૂર નથી, કેમ કે વિકલ્પ માં આવે પછી વચન માં આવે, એ પહેલા ના આવી શકે. છતાં પણ અહીંયા કિંચિત સમર્થ આચાર્ય ભગવાને વચન ગોચર કરેલું છે, એને વિકલ્પ ગોચર કે વચન ગોચર નહીં સમજતા, એનું વાચ્ય નિર્વિકલ્પ કેવું છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જેટલી વાત અભિનેતીની આવશે એ પોતાના અનુભવને આવશે. એ અનુભવ નિર્વિકલ્પ છે, સ્વવિકલ્પ સહિત વિકલ્પ પુરસ્સર વચન ગોચર થયું છે. વચન ગોચર તો વિકલ્પ પુરસ્સર થાય છે, પૂર્વે પૂર્વે એનો વિકલ્પ હોય છે પણ વાંચે એનો નિર્વિકલ્પ છે. એટલું લક્ષમાં રાખીને પછી એ વિષય વધારે સમજવાનો છે.